પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત એમાં આપણે 100 નંબરના બોલમાં છેલ્લે પ્રશ્ન આવ્યો છે ત્યાં પહોંચ્યા છે. 62મું પાનું છે, 62, અને 100 નંબરના બોલમાં પ્રશ્ન છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ છેલ્લે એમ ફરમાવ્યું કે અંતરંગમાંથી શું જોર આવવું જોઈએ કે હું જ્ઞાન સ્વરૂપ એકલો જ છું. એક વિચારવા જેવું, આપણને પણ અંદરમાંથી આમ જાણે કે ને એવું આવે કે આપણા નામથી કોઈ બોલે તો અંદરમાંથી શું આવે, સીધો એક હકાર આવી જાય છે. આમ કોઈ નામ જેમ પેલા ઓલું હોય ને સ્કૂલમાં, એમાં એટેન્ડન્સ પૂરે ત્યારે નામ બોલે તો શું, ત્યારે જે કાંઈ બોલતા યસ કે જે કાંઈ, એ નામમાં પણ કેવું એકાકારપણું થઈ ગયું છે કે જ્યાં નામ બોલાણું નથી અને ત્યાં પોતાને હકાર અંદરથી આવે છે. ઘણીવાર આપણા જ નામનું કોઈ બે વ્યક્તિ બીજી કદાચ બીજાનું નામ સેમ હોય અને છતાં આપણને શું થાય, એક નામમાં પણ પોતાપણું થઈ ગયું છે, જેને કે ને અંદરમાંથી જેને લાય. તો અહીંયા કહે છે એટલા માટે ગુરુદેવજી કે આવું આત્માનું જોર આવવું જોઈએ અંદર, કે જ્ઞાન સ્વરૂપ હું છું. તો એનો પ્રશ્ન થયો કે હું જાણનાર છું એવું જોર આવતું નથી. આપણા બધા માટે આ વાત છે. સમયસારમાં પણ જ્ઞાયક જ્ઞાયક કહીને વાત આખી છે, ગુરુદેવસિંહમાં પણ ચલો જ્ઞાયક શબ્દ નથી પણ ભગવાન આત્મા ભગવાન આત્મા પણ સાંભળીએ છે, સારું લાગે છે, ગમે છે, પણ શું નથી આવતું, જોર આવતું નથી. એવી એક ક્યારેક ચાલતા હોય અને કોઈ આપણને બૂમ પાડીને કહ્યું તમારે 500 રૂપિયાની નોટ પડી છે, શું ઇમિડિયેટ થશે કે કઈ ઠીક છે પડી છે તો ભલે હશે, શું હશે આપણું તે વખતે રિએક્શન, શું આવતું હશે આપણે જીવનમાં, એ શું હશે કે એમાં આપણને એક સુખનું એક સાધન માની લીધું છે. આપ તો અહીંયા હું જાણનાર છું, હું ભગવાન આત્મા છું, એવું કમસે કમ એક સામાન્યપણે વિકલ્પાત્મક ભૂમિકામાં પણ જોર ન આવે તો આટલા વખતના અભ્યાસનું ફળ શું આવ્યું. તો શું છે પ્રશ્ન, તો છે સાચી વાત છે કે હું જાણનાર છું એવું જોર આવતું નથી, એ પોતાનો દોષ. હવે એનો ઉપાય શું, એટલા માટે તો તે કેમ આવે, પોતાનો દોષ ના સ્વીકાર છે, સાંભળીએ છીએ વાત ગમે છે બધું જ, પણ શું થાય છે જોર આવતું. જોર એટલે આમ શું છે, કઈ વિકલ્પનું જોર કે શબ્દોનું એવું નથી, અંદર રૂચિમાં એવું કેમ, ભાવ કેમ, જેનું દ્રઢતા કેમ માં, તો એ તો કેમ આવે. હવે આ એક ગુરુદેવસિંહ બહુ સ્ટાન્ડર્ડ હોય છે, કોઈ કે ને કેમ નથી થતું, તું કરતો નથી એટલે એમ, આપણે શું છે કેમ નથી થતું એટલે જાણે કોકના ઉપર આપણે ઢોળી દેતા હોઈએ છીએ, અને ગુરુદેવસિંહ કહે તું નથી કરતો નથી આવતો, એમાં શું છે, આ કાર્ય એવું નથી કે તારે કરવું છે અને તને કોઈ અટકાવે છે, કર્મનો આકરો ઉદય આવે એટલે તને અટકાવે છે એવું નથી. તું કરીશ તો થયા વગર રહેશે નહીં, અને તું નહીં કરતો તને કોઈ કરાવી નહીં દે. બે રીતે છે, તું જો કરીશ યથાર્થ વિધિથી અર્થાર્થ પુરુષાર્થની ધાર તો એ અવશ્ય, પણ એક બીજી રીતે ફરક છે, બાહ્યમાં સંયોગોમાં પણ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે, કર્મનો ઉદય છે તો ભાઈમાં એને નિમિત્તે ભાઈમાં નો કર્મ મળે છે, એના પણ તો પોતાને પોતાના આત્મામાં પુરુષાર્થ કરે અને એને અનુરૂપ કાર્ય ન થાય એવું ક્યારે ન હોય. અને પૂજ્યબેન છે એના માટે શું શબ્દ વાપરે, પોતે કારણ આપવું નથી અને કાર્ય જોવે છે, બાકી જેટલું કારણ આપે તો એટલું કાર્ય થયા વગર રહેશે નહીં. કારણ ઓછું આપવું છે અને કાર્ય કેટલું જોવે છે, ફળ પૂરું જોવે છે, તો એવું તો નથી થવાનું. તો અહીંયા તો એ હું જાણનાર છું એવું જોર આવતો, આના ઉપરથી ઘણીવાર તો પ્રશ્ન ઉપરથી જિજ્ઞાસા વૃત્તિ એની કેવી છે ખ્યાલ આવી શકે. જેમ સમયસારમાં સૌથી પહેલો પ્રશ્ન કયો પૂછાણો, 6ઠી ગાથા ઉપરનો પ્રશ્ન છે ને, એવો સુદાત્મા તે કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એમાંથી શું અર્થ નીકળ્યો, પ્રશ્ન કોનો છે? કોને જાણવો એ પ્રશ્ન છે? તો શું પ્રશ્ન છે? કોણ જાણવા જેવું છે તો નક્કી કરી નાખ્યું છે, શુદ્ધાત્મા જાણવા જેવું, પણ એનું સ્વરૂપ શું છે હજી એ ફાફર. કારણ કે પાંચમી ગાથામાં જે આખી વાંચ્યું કે નિર્મળ વિજ્ઞાન ગણ જે આત્મા, એમાં અંતર નિમગ્ન કોણ? સર્વજ્ઞ દેવથી માંડીને અમારા ગુરુ. તો એનો અર્થ છે કે આશ્રય કરવા યોગ્ય, અવલંબન લેવા યોગ્ય એ શુદ્ધાત્મા, એ તો વાત શું છે નક્કી. હવે એનું શું છે સ્વરૂપ? એમ અહીંયા પણ શું કરવા જેવું છે? હું જાણનાર છું એવું જોર કરવા જેવું છે. નથી થતું એ અમારો દોસ્તી છે એમ થાય એમ. બારમાં બીજું કોઈ યાદ નથી આમાં કર્યું, હું જાણનાર છું એવું જોર આવતું નથી. એટલે જોર આવવું જોઈએ એ તો સ્વીકાર થઈ ગયો છે, પણ એ કેમ આવે, એનો શું ઉપાય છે, એના અહીંયા પ્રશ્ન છે. તો જવાબ પૂજ્ય ગુરુદેવજી આપે છે, જોર પોતે કરતો નથી તેથી આવતું નથી. અમારે આપણે કહે ને મારે સમ્યક દર્શન કરવું છે પણ નથી થતું ને, એટલે કોકનો વાંક છે ને, શું થાય દર્શન મોહનીનો એવો આંકડો છે ઉદય કે મને સમ્યક દર્શન નથી થતું. બારમાં મને એવો કોઈ પૂજ્ય ગુરુદેવજીની ઉપસ્થિતિમાં સાગરવાળા બે ભાઈઓ આવતા, એક ભગવાનદાસજી અને એક શોભાલાલજી. એમાં ભગવાનદાસજી ઘણી વાર કહે, સાહેબ શું કરીએ અમને કોઈ સાંભળાવનાર નહોતું, કે પહેલાં કોઈ નહોતું ને આપ હવે મેળ્યા. તો ગુરુદેવ શું કહેતા, કોઈ સંભળાવનાર નહોતું મેળ્યું કે મારી એટલી પાત્રતા નહોતી. પોતાની પાત્રતા જાગે તો એવો યોગ બન્યા વગર રહેશે. સિંહના ભાવમાં એમણે શું કર્યું હતું કે બે મુનિ રાજા આવ્યા, ક્યાંથી આવી ગયા? પોતાની ક્યારે પણ વિચારવું, પોતાની પાત્રતા અને એના અનુરૂપ પુરુષાર્થ કરશે તો કાર્ય થયા વગર રહેશે નહીં. તો અહીંયા કહે છે જોર પોતે કરતો નથી. જોર, ઉત્સાહ, ઉમંગ, મહિમા, અધિકતા જે કંઈ કહો, તો આપણે ક્યાં જાય છે? આપણને ઉત્સાહ, ઉમંગ, જોર કઈ તરફ જાય છે? સૌથી પહેલું તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જાય છે. નિરંતર દિવસો કે રાત્રિ હો, કોઈક ને કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયો મને અનુકૂળ હો, અને એ અનુકૂળ માટે મને શું હોય પછી એને ભોગવવા માટેનું સાધન શું? કે ઇન્દ્રિયો સલામત હો. બહારમાં સરસ મજાનું થયું હોય પણ શું થાય, આંખમાં કંઈક અંધાપો આવી ગયો તો શું થાય? તો પહેલું શું જોવે છે? પાંચ ઇન્દ્રિયના વિષયો જોવે છે, એની સાથે શું જોવે છે? ઇન્દ્રિયો સલામત જોવે છે. અને ઇન્દ્રિયો ક્યાં છે? ક્યાં છે? શરીરમાં છે, અને એટલા માટે શરીરનું આખી મમતા હોય છે. જીવનમાં આખો જ આપણી શું છે, એક વિપરીતતા છે અહીંયા. તો તારું જોર, તારું વલણ, તારું ઝુકાવ બધું સેના તરફ જઈ રહ્યું છે? શરીર તરફ, શરીરમાંથી ઇન્દ્રિય અને ઇન્દ્રિયથી વિષયો તરફ. તો તારું જોર જ ન્યા જાય છે, તને આત્મા કેદી મળે? અતિન્દ્રિય સુખ જોવે છે ને ઇન્દ્રિય વિષયોની અધિકતા કરવી છે. એ દિશા એક જ હશે કે વિપરીત હશે? પ્રાપ્ત શું કરવું છે? અતિન્દ્રિય સુખ જોવે છે અને અટકવું છે ક્યાં? ઇન્દ્રિય ને ઇન્દ્રિય વિષયોમાં. તો શું કામ થવાનું? કે 31 ગાથામાં સમયસારમાં એટલા માટે પહેલી જ કેવળીની યથાર્થ પરમાર્થ સ્તુતિમાં પહેલો બોલ કયો લીધો છે? ઇન્દ્રિયને જીતવામાં પણ ત્રણ પ્રકાર દીધા છે. દ્રવેન્દ્રિય, એના નિમિત્તે થતું ખણ ખણ જ્ઞાન, જો એમાં ત્રણ બોલ છે. એમાં એક પોતાની પ્રણતિના છે અને બે નિમિત્ત રૂપના છે. દ્રવેન્દ્રિય, શરીર પરિણામને પ્રાપ્ત દ્રવેન્દ્રિય, એ જળ છે. પછી એના નિમિત્તે થતું જે ખણ ખણ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એ જીવનું. અને એના વિષયો બાયના, આખું વિશ્વ આવી ગયું. તો એનાથી શું કરવું છે? એનાથી અધિક જાણે, શબ્દ છે અધિક. અધિક એટલે, અધિક એટલે વધારે, આના કરતા વધારે ન કઈ અધિક. ન્યા અધિક નો અર્થ છે, એવું કોને કર્યું છે એવો અર્થ? અધિક નો કઈ અર્થ એવો થાય શું? જો જૈસન આચાર દેવે એનો અર્થ આવો કર્યો છે. અને ગુરુદેવસી એ યાદ કરે, અધિક એટલે આપણે સામાન્યપણે વધારે, ત્યાં અધિક એટલે જુદો અને પરિપૂર્ણ. શું છે? એનાથી જુદો, અને જુદો કર્યો એટલે ટુકડો કર્યો છે એમ નથી, એનાથી જુદો હું પરિપૂર્ણ છું. ખણખણ જ્ઞાન ને બાજ ઇન્દ્રિયો, જળ ઇન્દ્રિય ને એ બધા હું સહિત નથી કે એને ભીન કરું એટલે મારામાં ટુકડો અંશ આવ્યો, એવું નથી. એનાથી જુદો એ બધા કેવા છે? ઇન્દ્રિય, ઇન્દ્રિયના નિમિત્તો અને એના વિષયો છે, એ બધાથી હું કેવો જુદો છું? અતિન્દ્રિય. અધિક જાણે આત્મ જ્ઞાન સ્વભાવ, જીત ઇન્દ્રિયો જ્ઞાન ન સ્વભાવ. અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવનું અવલંબન લે તો ઇન્દ્રિય તરફનું તારું વલણ છૂટી જશે. તો એ અહીંયા એનું જોર પોતે કરતો નથી, પોતા ઉપર જ જવાબદારી છે. પોતે કરશે તો થયા વગર રહેશે નહીં, અને નહીં કરે તો ક્યારેક ભગવાન પાસે થઈ જાય કે ન થાય? ન થાય. ભગવાન પાસે જઈએ તો થઈ જાય કે નહીં? ચાલો કમસે કમ સહેલું તો ખરું કે નહીં ભગવાન પાસેનું? ત્યાં જઈને કે અહીંયા પુરુષાર્થ તારે કરવાનો છે, એક બાઈનો યોગ બને છે પણ ઉપયોગ બદલાવો એ તો તારો પુરુષાર્થ છે. અહીંયા તો અહીંયા જોર પોતે કરતો નથી તેથી શું નથી આવતું? તેથી આવતું નથી એટલે કોણ? જોર આવતું નથી. તું જ પોતે કરતો નથી તો આવતું નથી. હવે જો એની સામે ગુરુદેવ શીખે, જો તારું જોર ક્યાં છે? અને જોરનો અર્થ અહીંયા શું આપી દીધો? હવે શું આપશે? હોશ ને ઉત્સાહ. જોર એટલે એનું હોશ અને ઉત્સાહ. અહીંયા બારમાં પણ શું કરી, નેચરલી છે. આવો પ્રતિષ્ઠાના 10 વર્ષ પૂરા થાય અને જ્યારે 10 વર્ષ પહેલાં કર્યું તો એક નેચરલી હોશ આવે ને, એક નેચરલી ને હોશ ને ઉત્સાહ, ત્યારે થાકે ન લાગે ને. અને પછી પૂરું થાય પછી એકદમ થાક લાગે ને. પણ શું થાય, નેચરલ છે ને બધું. અહીંયા કહે છે કે એવું નથી, એ તને જેમ ઉત્સાહ આવે છે તને કાંઈ અભિપ્રાયમાં પડે એવો જ ઉત્સાહ આ તું આત્મા તરફ લાવજે. બારમાં તને ઉત્સાહ ને હોશ છે. બારમાં પણ એક લૌકિક પ્રસંગ હોય તો કેવો હોય છે, બધી દોડા દોડી રહે આમ પૂરું તો હાશ હવે તો બહુ થાક લાગે છે, એ તરફના ઉપયોગમાં તને એનું દેખાતું નથી. અહીંયા તું આત્મા તરફની રૂચિ લાવીશ, જોર લાવીશ તો તને એવી જ દશા. તો કે બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોશ અને ઉત્સાહ આવે છે? ગુરુદેવજી પ્રશ્ન પૂછે છે. તો એ બહારમાં તો કોઈ દિવસ રાત ન જોવે, બધું જ ન્યા તો, અને છતાં ન્યા તો શું હોય છે? ઉત્સાહ છે, હોશ છે, થાક લાગતો, કારણ કે ઉપયોગમાં એ તરફનું વલણ છે, એની જ એની અધિકતા દેખાય છે તો એને થાક કેવું નથી, ઉલટાનો હોશ ને ઉત્સાહ આવે છે. એમ એવી રીતે, એમ એટલે એઝ ગુડ એઝ, એની જેમ જ શું કરવાનું છે? અંદરમાં પોતાના સ્વભાવની હોશ ને ઉત્સાહ આવવો આવવો તો કોની જવાબદારી આવી? આપણા ઉપર આવી કે જેમ બારમાં ઉત્સાહ ને એવું છે એમ અહીંયા આવવું. પણ કોઈ કે એમાં જો ઘરના વડીલ હોય, આતે હોય, અને ઘરના નાનો હોય તો બધું કામ કરીએ તો આપણી શું છે, ફરજ છે કે નહીં? આપણે ઘરના મેમ્બર હોય તો એને અનુરૂપ બધું કામ કરવું જોઈએ કે નહીં? શું છે, ઇટ્સ અ ડ્યુટી ને, ફરજ છે ને આપણી. તો શું આત્મા પ્રત્યે કાંઈ ફરજ નથી કાંઈ? પણ શું થાય, આત્મામાં હું પણ સાયપા વગરની બધી પ્રવૃત્તિ છે. શરીરમાં હું પણ સ્થાપ્યું હોવાથી એના માટે તો બધું જ કરી ચૂકશું આપણે, પણ હું એક આત્મ તત્વ છું, એક જાણનાર તત્વ છું, એ વાત ક્યારે અંતરંગમાંથી એ બેઠી નથી કે જેથી એના હિત માટેનું જોર આવે, પ્રયત્ન થાય, પુરુષાર્થ થાય, એ તરફનું વલણ થાય. એમ અંદરમાં જો શબ્દ શું વાપરો છે, અંદરમાં એટલે ક્યાં? અંદરમાં એટલે શરીરમાં. તો ક્યાં આવે? અંતરંગ આવશે, અંદર આવે તો એના માટે તારે શું કરવું પડશે? કોઠા વિંધવા પડશે. ક્યાં કોઠા વિંધવા પડશે? જેમ આવ્યું ને ગુરુદેવની સ્તુતિમાં, ઊંડી ઊંડી ઊંડેથી, એમ શરીરથી આગળ, દ્રવ્ય કર્મથી આગળ, ભાવ કર્મથી આગળ, ભેદભાવથી પણ આગળ તારે એક શુદ્ધાત્મા થયો. આ એ અંદરમાં પોતાના સ્વભાવની હોંશને ઉત્સાહ આવવો જોઈએ, તો જ આ બધું કાર્ય થવાનું છે. અને આવું જો કરશે તો એને આત્માનુભૂતિમાં અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યા વગર રહેશે નહીં. તો આ રીતે અહીંયા આપણને કે તું કરે છે, જેમ બારમાં જે છે, જેમ કે છે ને પાંચ ઇન્દ્રિયમાં જે મન છે એ રીતે આત્મામાં જો રમે તો તને આત્માનું કાર્ય થયા વગર રહેશે નહીં. પદ્મનંદી આચાર્યમાં એવું આવે છે, જેમ મન રમતું વિષયમાં કદાચ યોગસારમાં આવે એમ જો આત્મે લીન, જેમ બાયમાં વિષયમાં એમાં કઈ કેવું પડે છે? ક્યાંય પણ ભૂખ લાગે તો શું થાય છે? ના ના, કાંઈ ભૂખ તો લાગ્યા કરે, એમાં હોય છે, એમાં શું કરવાનું? કાંઈ ન કરવાનું હોય ને, તો ન્યા શું લાગે છે એને? આપણે તરત જ અને ભોજન લેશું એટલે ભૂખ શું છે મટી જાય ને, મટી જાય ને. ભોજન છે એટલે નહીં, તે વખતે સાતાનો ઉદય હશે તો થશે. ભોજન લઈને કદાચ પણ બહુ તીખું લાગ્યું, કડવું લાગ્યું, તો ઉલટાનું ખાણું, અસાતાનો ઉદય હશે તો ઉલટી થશે. છતાં પણ એક કહેવાનું શું છે કે ભોજન લાગી તો એ તરફ એને શું લાગે છે? આ એનો ઉપાય છે. અહીંયા કહે છે તારે અંદરમાં જોર, સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો જોઈએ. 101 નંબરના બોલ ઉપર આપણે આવીએ. સેનાથી ગુરુદેવ શરૂ કરે છે? જે જીવ, જે જીવ એટલે જે કોઈ બહારનો કોઈ પણ જીવ, આપણું તો કઈ લખ્યું જ નથી, તો જે લખ્યું છે. પૂજ્ય બેનસી કે છે હે જીવ, ગુરદેશી કે છે જે જીવ, કઈ કઈ સુમેળ લાગે છે? કઈ કઈ લાગે છે? કઈ કે ના, જુદું જુદું બે, જે જીવ અને હે જીવ. જ્ઞાની આપણને કે છે તું પેલા તને જીવ પણ સ્થાપ, પછી વાત કરજે. આપણને શેનાથી સંબોધે છે? જીવ તરીકે. તો તું તને જીવ તરીકે તો પેલા માન. આત્માની વાત આત્મામાં હું પણ સ્થાપીને સાંભળજે. આત્માની વાત સાંભળીને હું પણ શેમાં રાખવું છે? પરમા શરીરાદિમાં. તો એ તને જેને કે ને ઉપયોગ નહીં થાય તને, એનાથી તને કઈ ફાયદો કે એનાથી કઈ નથી. જે તને કહે છે કે જીવ શબ્દ આવતા શું થવું જોઈએ? અંદરમાં પોતાનું અસ્તિત્વ ત્યાં ખ્યાલમાં આવવું જોઈએ. ઓહો, આ તો મારી વાત આવી, આ મને સંબોધન કરે છે, આ મને કહે છે. તો જે જીવ એમાં કોને લેવું? અને એટલા માટે ખરેખર જો વાંચે ને, જે જીવ આત્માનું હિત કરશે તે સુખી થશે. તો ત્યાં શું વાંચવું? હું જીવ આત્માનો અનુભવ કરીને મારું હિત કરીશ. જીવને આપણે વાંચીએ સાંભળીએ તો શેમાં રાખીએ છીએ? છેમાં રાખીએ છીએ. હવે જીવને શેમાં રાખવું છે? શુંમાં રાખવું છે? અત્યારના શું ઊંધું કરી નાખ્યું છે? આત્માને શેમાં રાખ્યો છે? છે. અને શરીરને શેમાં રાખ્યું છે? છું. છું ને છેમાં શું ફરક પડે? છે એ થર્ડ પાર્ટી જાણે હોય, બીજું છે, અને છું એટલે પોતે છે આખું. તો જે જીવ એક પહેલું એક, પછી કન્ડિશન મૂકે છે, ધર્મ કરવા માગે છે. તો કોઈ કે નામને ધર્મ કરીને શું કરવું? ધર્મ કરીને શું કરવું હોય? ધર્મ શેના માટે કરવો હોય? કે બારમાં લોકો આપણી પ્રશંસા કરે, લોકો ઓળખીએ, શેના માટે? ધર્મ શેના માટે કરવો? કોને માટે? પોતાને શું વાંધો છે ભાઈ? દુઃખ શેનું છે કે અધર્મ કરવો? આપણે તો આનંદમાં છીએ, ખાઈ પીને મોજ કરીએ છીએ. નાની સાચે રિયાલિટીમાં શું છે? બિચારા કોઈ ગરીબ હશે, દુઃખી હશે, એને ધર્મ કરવો હશે. બાકી મને તો સુખી છીએ કે નહીં? સાવ દેશની ભાષામાં કહીએ તો દસે આંગળી સેમાં છે. તો પછી આમાંથી શું જોવે? આ બહુ જ જરૂરી છે. પહેલાં તું તને પહેલાં જીવપણે સ્થાપજે, પછી બીજું મારે ધર્મ કરીને સુખી થવું છે એવી એક ભાવના જાગૃત કરજે, તો આગળની વાત છે. નથી પોતાને જીવપણે સ્વીકારવો, નથી ધર્મ કરવાની મને જરૂર છે, આ દુઃખ પરિભ્રમણથી છૂટવાની એવી એને જરૂરિયાત નથી લાગે. અહીંયા જે જીવ ધર્મ કરવા માગે છે, હવે તેને એક વાત હજી હજી બીજું શું? જીવ ધર્મ કરવા માગે છે, હજી એક કન્ડિશન, તેને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખો છો. પાછા ધર્મ કરવો છે અને ધર્મને પણ શું છે ટકાવી રાખો છે, એમ નથી થોડું ઘણું કર્યું દસ લક્ષણ પર્વ આવે અને ત્યારે જ હોય ને, ધર્મની સાધના ક્યારે કરાય? દસ લક્ષણ પર્વમાં કરાય ને, તો ક્યારે કરાય? દરરોજ શું કરવાનું હોય? દરરોજ કાંઈ પર્વ નથી, જ્યારે પર્વ આવે ત્યારે કરવાનું હોય, એમ નથી. ધર્મ કરવો છે અને ધર્મને સાથે કેવો છે ટકાવવો છે, એવી ભાવના હોય તો ખાલી દેખાવા પૂરતું કે કરવા પૂરતું એવું નથી, તેને ધર્મ કરીને પોતામાં ટકે રાખવો છે. અને હજી એનાથી પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ રહે એવો ધર્મ કરવો છે. ધર્મ ટકાવી રાખવો છે એટલે ફરીથી એ ધર્મ ટકાવો એટલે કોઈ પણ ક્ષેત્રમાં હો, કોઈ પણ પરિસ્થિતિમાં એ મારે ધર્મ રાખ, એટલી તો એને શું હોવી જોઈએ, શું હોવી જોઈએ? ધર્મ પ્રત્યેની જરૂરિયાત લાગવી જોઈએ. ક્યાંય પણ બાર ગામ જવું હોય, બાર ગામ શું અહીંયા તો ઘરમાંથી બહાર નીકળ્યા હોય તો ખીચામાં ખાલી જ હોય ને, ન હોય શું હોય? શું છે પૈસા શું છે ક્યાં સુધી રાખવા છે કે પાછો આવી શકે ત્યાં સુધી? મારે પૈસા રાખવા છે અને પાછા જરૂરિયાતથી વધારે અને ટકાવ, કારણ કે એના આધારે એને રહેવું છે ને. એમ મારે કોને આધારે રહેવાનું છે? હવે હું જીવ છું અને હું ટકવાનો છું, તો મારા સુખને માટે મારે ધર્મ તો કરવો છે અને ધર્મને શું છે ટકાવવો છે. એમાં શું આવ્યું? ધર્મ કરીને ધર્મ ટકાવવો છે, એનો ધર્મને ટકાવવો. વાંધો ને આવે કે શબ્દ કે એવું જરૂરી નહીં ને, ટકાવવો એ શું આવી ગયું? કાળ દેખાડ્યો. પછી હવે શું છે? પોતે જ્યાં રહે ત્યાં એ શું આવી ગયું? ક્ષેત્ર આવ્યો. હું જીવ છું, મારે ધર્મ કરવો સુખી થવા માટે, અને પાછો ધર્મ કેવો છે? સદાય ટકી રહે. અને પ્લસ પોતે જ્યાં રહે ત્યાં, કોઈ પણ પરિસ્થિતિમાં હો, કોઈ પણ ક્ષેત્રમાં હો, ત્યાં ધર્મ કેવો છે? સાથે જ રહે. આવો ધર્મ ગોજે, એનો અર્થ છે કે કોઈ સંયોગો તારી સાથે હંમેશા રહેશે એવો ભરોસો નથી. જ્યાં હશે ત્યાં જ એ બધું હશે એવું પણ કોઈ નથી. એની જગ્યાએ પોતે જ્યાં રહે, જ્યાં ક્ષેત્રાંતર થાય ત્યાં ધર્મ સાથે જ રહે એવો ધર્મ કરો. આ ધર્મની આખી શું કરી નાખી? એક વ્યાખ્યા કરી નાખી કે ધર્મ કરવો, ધર્મ ટકાવવો, અને ગમે ત્યાં ગમે તેવી પરિસ્થિતિમાં રહે તો સમજે એ ધર્મ છે. કંઈક છૂટ્યો ને વયો ગયો એનાથી કોઈ એ ધર્મ નથી. આ વિકલ્પની વાત નથી, સંયોગની વાત નથી કે આવીને છૂટી જાય છે, એ ધર્મ નથી. જ્યાં હોય ત્યાં, જ્યાં હોય ત્યાં એટલે છે ને, જ્યાં રહે ત્યાં એટલે ક્યાં, કોઈ પણ અધોલોક ઉર્ધ્વલોક ગમે ત્યાં પણ એ ટકી રહે. આવું શું કામ? આવી એવી કન્ડિશન શું કામ? તારે સુખી થવા માટે ધર્મ કરવો છે તો સુખ તારે ક્યારે જોશે? થોડા ટાઈમને માટે જોવે છે, અમુક ક્ષેત્રને માટે જોવે છે, કે સર્વત્ર? સર્વત્ર અને સદાય. સર્વત્ર ક્ષેત્ર આવી ગયું, સદાય કાળ આવી ગયું, તો એ મારે જોઈએ છે. તો આટલું તો પહેલા ધર્મ વિચારજે કે ધર્મ કરવો, ટકાવવો અને હંમેશા કોઈ પણ ક્ષેત્ર મારે છે. હવે એટલી નક્કી કહ્યું તો હવે કે છે, હવે જો માની લો એજમ્પ્શન, કદાચ આપણે ધર્મને સંયોગ ઉપર માનશું તો પહેલો શું થશે? સદાય સાથે રહેશે એવો તો કોઈ નિયમ અને એનો અટ કે સંયોગ આધારિત ધર્મ નથી. ધર્મ કેવો હોય? એક એક આવી ગયો ને ધર્મ, સ્વભાવમાં ધર્મ છે. પણ અહીંયા એની સાથે શું વ્યાજ? કે ધર્મ છે, ટકાવ છે, અને ગમે ક્ષેત્રમાં, ગમે પરિસ્થિતિમાં, ગમે ઉદય પ્રસંગમાં હોય. હવે વિચારીએ, સંયોગમાં ધર્મ છે, સંયોગથી ધર્મ છે, તો એના માટે કહે છે ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તો ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તો બાહ્ય પદાર્થો ખસી જતા ધર્મ પણ ખસી જાય. એ તો બહુ સિમ્પલ છે. બાહ્ય પદાર્થોથી અથવા બાહ્ય પદાર્થોના કારણે, ચલો કોઈ કારણેમાં પણ સંયોગ હોવો જોઈએ તો સુખી છે. ભલે હું એનો કરતા હતા ને, પણ સંયોગ તો ધર્મ થાય, સુખી થાય તો શું થાય? સંયોગોથી નહીં, પણ સંયોગ મારી સાથે એક ક્ષેત્ર આવતા રહેવા જોઈએ તો ધર્મ થાય, સુખી થાય. એવું હોય તો શું વાંધો? એનાથી હું નથી માનતો તો વાંધો નહીં ને, એના વગર શું કામ? પણ એ હોય તો શું વાંધો છે? જો એવું હશે તો સિદ્ધ ભગવાન સૌથી વધારે દુઃખી હશે. શું હશે? જો એનાથી, સંયોગોથી જો માન્યું તો એ સિદ્ધ ભગવાન તો સુખી જ નથી અહીંયા. અને કદાચ બાયમાં કોઈને અજ્ઞાનીને પુણ્યના ઉદયથી ઢગલા હશે સાતાના, તે કેવો હોવો જોઈએ? સુખી હોવો જોઈએ. તો અહીંયા ધર્મ જો આ પહેલું એક સ્ટેપ બાય સ્ટેપ ગુરુદેવસી, પણ પેટલું આટલું યાદ રાખજે, ધર્મ કોને કહે? ધર્મ ટકે અને ગમે ત્યારે સાથે રે, ગમે ક્ષેત્રમાં કે ગમે. તો એ ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તે બાહ્ય પદાર્થ ખસી જતા ધર્મ પણ ખસી જાય. બાહ્ય પદાર્થ ક્યારે ખસી જાય? જ્યારે હું છોડું ત્યારે એનો ઉપયોગ ન હોય. એટલે મારે જયારે ઈચ્છા હોય ત્યારે, કારણ કે મેં ભેગા કર્યા છે ને, મેં મારી મહેનતથી હું એને ભેગા કર્યા છે અને મને જરૂર નહીં હોય ત્યારે હું છોડીશ. આપણી ઈચ્છા વિના છૂટી જાય? આપણી માલિકીના પદાર્થો આપણી ઈચ્છા વિના છૂટી જાય? તારી માલિકીના માયના ક્યાંથી? તે પેલા ખબર નહીં જીવને, તારે એનું માલિકી પણ કરવું છે ચોક્કસ થશે. પેલા જળ થઈ જાય એકવાર, તું પછી છૂટ છે. જળ થવું નથી અને જળના માલિક થવું છે, બે વાત નહીં ચાલે અહીંયા. તો અહીંયા બહારના પદ આ એક પહેલી આપણને ધર્મ માટેની ભૂમિકા માટે પહેલું બાહ્ય પદાર્થથી એની ઉપેક્ષા વૃત્તિ થવી જોઈએ. એનાથી મને ક્યારેય ધર્મ થવાનો નથી એમ એની ઉપેક્ષા વૃત્તિ ક્યારે પણ ડર ન રાખો. સંયોગની ઉપેક્ષા વૃત્તિથી સંયોગ છૂટી જશે એવું ક્યારેય ન માનો. શું છે? આપણને એમ લાગે સંયોગથી ભેદજ્ઞાન કરશું, શરીરથી ભેદજ્ઞાન કરીએ તો શરીર ટકે કે ન ટકે? કારણ કે ભેદજ્ઞાન કરીએ એટલે શરીરની કેર તો લેવાય નહીં, પછી શરીર પાછું ન ટકે, એમાં બીમારી થઈ જાય, રોગ. કેમ એનું ધ્યાન ન રાખે તો શું થાય? અરે ભાઈ, પહેલું તો તારા આધીન છે જ નહીં, તું એનાથી ભેદજ્ઞાન કર કે ન કર, એનું તો પરિણામ એનું સ્વતંત્રપણે થવાનું છે. હા, એટલું છે, એનાથી ભેદજ્ઞાન કરતા તારી આકૃતા મળશે. એનું તો પરિણામ જે છે એ તું એનો કોઈ અધિકારી નથી એનો કોઈ. તો અહીંયા એ પદાર્થો જો ધર્મ બહારથી થતો હોય, બાહ્ય પદાર્થ ખસી જતા ધર્મ પણ છૂટી જશે. અને જો ધર્મ છૂટી જશે તને સુખ ક્યાંથી થશે? કારણ કે ધર્મ એ પોતે કેવો છે? સ્વભાવમય ધર્મ છે, એ આનંદમય છે. માટે ધર્મ એવો ન હોય. શું આવ્યું અંતે? માટે ધર્મ એવો ન હોય એટલે કેવો? બાહ્ય પદાર્થથી ન હોય, બાહ્ય પદાર્થમાં પણ ન હોય, બાહ્ય પદાર્થ પણ ન હોય. કારણ કે જો બાહ્ય પદાર્થથી ધર્મ હોય તો એ તો ખસી જશે, તો ધર્મ પણ. અને એ રીતે એક વિચારીએ કે મારે સુખ જોવે છે, ધર્મ કરીને પણ સુખી થવું, એમાં બેસ્ટ કન્ડિશન શરત શું છે? ધર્મ કરીને પણ મારે સુખી થવું છે, એમાં બે શરત કઈ હોઈ શકે? કે મારે પૂર્ણ સુખ જોવે છે અને કાયમી સુખ જોવે છે. કેવું છે? અધૂરું ચાલે મને અને ટાઈમ બિંગ થોડું અલ્પકાળને માટે, કે પૂર્ણ સુખ અને સદાય સુખ. તો એનો અર્થ કે જેના ઉપર તું સુખનો આધાર માની, તારી પાસે સદાય હોવું જોઈએ. જેનાથી તું કાયમી સુખ માને છે તો એ પોતે કારણ કેવું રહેવું જોઈએ તારી પાસે? સદાય રહેવું. તો હવે જો સંયોગો ઉપર ધર્મ હોય તો સંયોગ તો છૂટી જશે, તો ધર્મ તો કાયમ ન રહ્યો. માટે ધર્મ એવો ન હોય એટલે કોઈ સંયોગોથી ધર્મ થાય નહીં. થોડું દાન આપીએ તો ધર્મ થાય કે નહીં? આપીએ ને, એને જરૂર હોય તો આપીએ. તે શું પૂતગલ છે? કોકને આપીએ, આ તો પુણ્ય પણ ધર્મ જ છે ને. કોઈ ફરીથી કોઈને દાન આપીએ તો પુણ્ય થાય, અને પુણ્યથી શું થાય? ધર્મ થાય. પેલું તો એક, કોઈને આપીએ એટલે પુણ્ય થાય એવો પણ નિયમ નથી. શું છે એને એ ખોટી રીતે ને બીજો પાત્રતા વગર આપો તો એનાથી ધર્મ તો નહીં પુણ્ય પણ નહીં થાય. એની પાત્રતા વગર આપશો તો એ ખબર છે કે આ પૈસા આપવાથી કંઈક પાપમાં જ વાપરશે, તો ઉલટાનું એને શું કર્યું આપણે, પાપની અનુમોદના કરી આપણે. એટલે એવું નથી કે મેં તો આપી દીધા, એમ નથી. આપવા હોય તો પણ પોતાની એ, અહીંયા તો એની વાત નથી. ચલો માટે ધર્મ એવો નહીં. હવે બીજું તો એની સામે ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રય થાય છે. પછી પહેલું આખું બહારની જગ્યા હવે શું શબ્દ આવી ગયો, અંતરમાં. ધર્મ તો અંતરમાં અને એ પણ આત્માના જ આશ્રય થાય છે. અસ્થિ અને સામે નાસ્તિ, આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. બહુ સરસ ગુરુદેવ શબ્દ શું આપ્યો, ધર્મ માટે એક વિશેષણ શું આપ્યું આગળ, આત્માનો ધર્મ. એનાથી શું સિદ્ધ્યું, આત્માનો ધર્મ આત્મામાં આત્માથી થાય છે. અને આપણે આત્માના ધર્મને માટે શું કરીએ છીએ, શરીરમાં શરીરથી અને એનાથી થાય એવું મારે. સાવ દિશા જ ઊંધી થઈ ગઈ છે. શબ્દ શું વાપરો, આત્માનો ધર્મ. કેમ આત્માનો ધર્મ, આત્માને સુખી થવું છે, આત્માના હિતને માટે માટે આત્માનો જ આવ્યો કે નહીં. જેવી રીતે કોઈ જેને જે હોય એ રીતે કામ કરે તો કામ થાય ને. દર્દી કોણ છે લાવવા નહીં ને કે દવા આપ, પણ દર્દી ક્યાં છે, એમ ધર્મ કોને કરવો છે, આત્માને. તો આત્માનો ધર્મ આત્મામાં આત્માથી થાય છે. એ કોઈ અંતર આત્માના જ આશ્રય થાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, તો આપણા પાસે કોઈ ચોઈસ જ નથી આત્માનો. એના માટે ઘણા બધા દ્રષ્ટાંતો જોવાય, પણ પહેલાંના આપણે એક વિચારીએ. પહેલાંનું છે ને ઓલા વાસણ હોય ને, એને હાંડો કે ગાગર કે ને એવા બધા શબ્દો સાંભળ્યા હશે ને, એમાં પછી ગોભો પડે, ગોભો પડે છે ને, તો એ ગોભો કેવો હોય છે, બહારથી. તો એની કારીગર જે હોય એ બહારથી કરે ને એને સરખું કરવા માટે. ક્યાં અંદરથી બહાર દેખાય છે, બહાર દેખાય છે ને, એટલે બહારથી કરવું પડે કે નહીં. કેમ બહારથી કેમ ન કરવું પડે, અરે ભાઈ બહારથી કરીશ ને તો ઉલટાનું વધારે નુકસાન થવાનું છે. બહારથી દેખાય છે, કરવાનું અંદરમાં છે. એમ બહારથી અહીંયા નથી કરવાનું, કારણ કે ક્યાં દોષ ક્યાં છે, શરીરમાં છે કે આત્મામાં છે, દોષ ક્યાં છે, વાણીમાં છે કે આત્મામાં છે. આત્માની પર્યાયમાં જો દોષ છે તો આત્માને સુખી કરવાનો ઉપાય પણ આત્મામાં જ કરવો પડશે. આ તો છે ક્યાંક ને કરીએ છીએ ક્યાંક, દોષ કોકનો છે અથવા ભૂખ કોકને લાગી છે ને બીજાને ખબર આવી હતો, તો દોષ ક્યાં છે, પેલું તે દુઃખ ક્યાં છે, શરીરમાં છે, બીજા પદાર્થમાં છે કે આત્માની પર્યાયમાં છે. તો એક વાત ફરીથી, આત્માનો ધર્મ જો સરસ ગુરુદેશ એક શબ્દ વાપરીને કે ધર્મ તો અંતરમાં આત્માના જ હશે, આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના હશે. કોઈ કોઈમાં કોણ લઈ લેશું, કોઈ એટલે કોણ, જસ્ટ નેમ ઇટ, કોઈનું નામ નામ. અરે ગુરુના આશીર્વાદથી પણ ધર્મ થવાતો નથી. ગુરુના આશીર્વાદથી ધર્મ થતો હોત તો એક ગુરુ હોય અને બધાને મોક્ષે લઈ જાય. અરે સાક્ષાત તીર્થંકર હતા, એ એના પૌત્રને ક્યાં લઈ ગયા, મોક્ષમાં લઈ ગયા ને, તો ક્યાં, એ પૌત્રે પણ એનાથી વિરુદ્ધ એને પ્રભુપણા શરૂ કરી. તો શું કરે, કોઈ શું કરી શકે છે, તારે આત્માનો તારો ધર્મ તારે જ કરવાનો છે. કોઈ બીજા આશીર્વાદથી કરી દે, અને એનો અર્થ જો આશીર્વાદથી કરી દે તો ભગવાને કોકને આશીર્વાદ આપ્યો ને મને ના આપ્યો તો ભગવાન કેવા થયા, બાયસ કે ને, રાગી દ્વેષી થઈ ગયા. જેને જેને આપ્યો એ રાગી થયો અને મને ન આપી દેશે. જૈન દર્શન એવું નથી કોઈ કે આપણે રાગી દ્વેષી ને આપણા ભગવાન ની રાગી દ્વેષી હોય, તો બેમાં ફરક શું પાડ્યો છે. તો અહીંયા કે ધર્મ આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રય આત્માનો, શબ્દ બહુ જરૂરી કયો છે, આત્માનો ધર્મ. આત્માનો ધર્મ આત્માથી જ થવાનો છે, આત્મામાં જ થવાનો છે. ધર્મ નથી. હવે આપણી સામાન્ય ભૂલ કે કોઈની પણ હોય તો લોકો ભગવાનના દર્શન કરવા જાય ત્યાં એમ માની લે છે કે અમે ધર્મ કરી આવ્યા, બરોબર ને? અને એટલે ધર્મ ન થતો ને ભગવાનના દર્શન કરવા, અને એટલે તો આવતા નથી. અમારે ધર્મ કરવો છે, અને તમે કીધું ભગવાનના દર્શન કરવાથી ધર્મ થતો નથી એટલે તો આવતા નથી. બહુ સિમ્પલ વાત છે ને? નહીં ને, ભગવાનના દર્શન કરવા આવીએ તો શું થાય, ધર્મ થાય કે પુણ્ય થાય? ભગવાનના દર્શન કરવા આવીએ તો ધર્મ થાય કે પુણ્ય થાય? જોરથી પુણ્ય થાય ને. તો આપણે પુણ્ય કરવું છે કે ધર્મ કરવો છે? અરે જીવનમાં ભૂમિકા એક જીવનમાં બહુ જ વિચારવું, એક શ્રદ્ધાનું પરિણમન અને ભૂમિકા અનુસાર ચારિત્રનું પરિણમન. શ્રદ્ધામાં નિષેધ હોવા છતાં ભૂમિકા પ્રમાણે એ શુભ વિકલ્પ આવ્યા વગર આપણી ભૂમિકાની વાત નથી, મુનિરાજની પણ ભૂમિકામાં. શ્રદ્ધામાં નકાર હોવા છતાં ચારિત્રમાં એ પ્રકારની હજી ભૂમિકા નથી થઈ તો તીર્થંકરો પ્રત્યેની સ્તુતિના પણ એમને વિકલ્પો આવે. તો જીવનમાં ક્યારે પણ બે ન કે શ્રદ્ધામાં નિષેધ છે એટલે ચારિત્રમાં હોય જ નહીં એમ પણ નથી, અને ચારિત્રમાં આવે એટલે શ્રદ્ધાનું બળ ઓછું થઈ જશે એમ પણ નથી. અહીંયા આપણને કહે છે કે લોકો ભગવાનના દર્શન કરવા જાય ત્યાં એમ માની લે છે કે અમે ધર્મ કરી આવ્યા. ત્યાં તો ઘણી વાર તો આટલો સુધી બાકી તો કે અમે દર્શન કરી આવ્યા એટલે અમારું હવે ભલું થવાનું નહીં, બાર ગામ જઈએ છીએ કંઈક આ રીતે નહીં. ભગવાનને પરીક્ષા દેવા જઈએ ત્યારે પેલા નાના હતા ત્યારે એમ જ કે શું કરવું, દર્શન કરી આવજે એટલે જાણે ભગવાન શું કરશે આપણને ખબર નહીં. ભગવાન માટે આવું કામ સોંપે તું જીવનમાં આનું માટે કે અમે દર્શન કરી નીકળ્યા એટલે અમને કઈ એક્સિડન્ટ ન થયો, અમને કઈ ભગવાન ને શેના માટે શું રાખ્યા છે? તે એક આપણા ઓલે જેમ કે ને આમાં અહીંયા બધું હતું, બધે ચોરી થઈ પણ અમારે ન થઈ એટલે અમારે તો ભગવાન. ભગવાન એક ચોકીદાર જેવા બનાવ્યા, બીમાર ન પડ્યા તો એક ડોક્ટર જેવા બનાવ્યા છે. કમસે કમ જૈન થઈને તો આવે શું ન હોવું જોઈએ, માન્યતા શું, એક શબ્દ પણ મોઢેથી હોવો ન જોઈએ, એવો વિકલ્પ કે એવો વિચાર પણ ન હોવો જોઈએ. અભિપ્રાય તો ઘણો દૂર. જીવનમાં તું કોનો ભક્ત છે? જે વિતરાગી ભગવાન છે એનો તું ભક્ત છે અને તું આવું ભગવાન માટે? અહીંયા અમે ધર્મ કરીએ ઓલું વિવાજનો અભિપ્રાય છે એને તો ગુરુદેવ યાદ નથી કરતા, છતાં એમ થાય કે અમે એક ધર્મ કરીશું. શુભ રાગમાં જેને માને છે હવે એને કહે છે, હવે ગુરુદેવ શીખે કેમ જાણે ભગવાન પાસે એનો ધર્મ ન હોય. શું કરીને આવ્યો? અમે ધર્મ કરીને આવ્યા. એનો અર્થ શું છે? અમે ધર્મ ક્યાંથી લઈને આવ્યા? ભગવાન પાસે. એટલે જ કીધું ને ભગવાનના દર્શન કર્યો અને પછી કે અમે ધર્મ કરે, તો એનો અર્થ કે તારો ધર્મ કોની પાસે છે? ભગવાન પાસે. ન્યાથી તું એને લઈ આવ. કેમ જાણે? આમ ઘણી વાર આપણે આમ કેમ જાણે એટલે આ મૂર્ખતાની વાત જેમ કે કેમ જાણે ભગવાન પાસે એમો ધર્મ ન હોય. અરે ભાઈ, જો બારમાં ભગવાનના દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનના દર્શન કરે એટલો વખત ધર્મ રહેશે, અને ત્યાંથી ખસી જાય તો ધર્મ છૂટી જશે. જો આખું ન્યાયથી વાત, પહેલું જે સિદ્ધાંત આપણને શું આપ્યું, કોઈ પણ બાહ્ય પદાર્થથી ધર્મ થવાનો નથી. અને ધર્મ ફરીથી કેવો કીધો છે? ત્રણ વાત કહી લીધી. કેવો છે ધર્મ? પોતાને કરવો છે, ટકાવી રાખવો છે, અને જ્યાં હોય ત્યાં એ ટકી રહે એવી વાત છે. તો એ ધર્મ જો તું બાર પદાર્થથી કરીશ તો જીન મંદિરમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી ધર્મ રહેશે, અને બહાર નીકળી જાય તો ધર્મ છૂટી જશે. તો એવો અને એ રીતે બીજી રીતે વિચારીએ, આત્માની સાધના, ધર્મની સાધના, મોક્ષની સાધના ક્યારે પણ પરાધીનપણે ન હોય. સ્વરૂપની સાધના સ્વાધીનપણે હશે, અને આ તો ભગવાનના દર્શનથી જો થાય તે તો પરાધીનપણું થયું. પરાધીનપણાનો કોઈ પણ ભાવ કયો? પરાધીનનો કોઈ પણ ભાવ કયો? રાગાદી થાય એ પણ પરાધીન છે, અને ધારણા જ્ઞાન છે એ પણ પરાધીન છે. બે લક્ષી છે. કોઈ પણ ભય લક્ષી ભાવથી તને ધર્મ થવાનો નથી. તો જો બારમાં ભગવાનના દર્શનથી જ તારો ધર્મ હોય તો અમે આવું કેમ અહીંયા અમે જ્યારે વાંચીએ કે ભગવાનના શું છે, શ્રાવક હોય શ્રાવકના છ આવશ્યક છે કે નહીં, છે ને કાંઈક છે કે નહીં, એમાં સૌથી પહેલું કયું છે? તો પછી દેવ દર્શન કે દેવ પૂજા કોઈ પણ બે, તો પહેલા આવશ્યક એ કયો અને પછી એનાથી કાંઈ નહીં થાય તો શું કરવું અમારે? છ આવશ્યકમાં સૌથી જિનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના બધી, અને પાછું તમે શું કહો એનાથી? અરે પણ ધર્મ નથી થતો, પણ એની એક ભૂમિકા તો પેલી હોય છે કે નહીં એની? અચ્છા ચલો, તને ધર્મ નથી થતો અને એટલે મારે જો એનો એનો શું લોજિક શું કહે છે કે ભગવાનના દર્શન કરવા જશું તો શું થશે? પુણ્ય થશે પણ ધર્મ નહીં થાય, અને મારે તો ધર્મ કરવો છે અને એટલે ત્યાં પુણ્ય થતો એટલે હું નહીં કરું. એક લોજિક છે ને, લોજિક નથી પણ એક કોઈ કે ને આર્ગ્યુમેન્ટ તો કે સેક ફોર આર્ગ્યુમેન્ટ. તો સારી વાત છે, તો ધર્મ તારે કરવો છે અને દર્શન કરવા જશો એમાં ધર્મ નહીં થાય પુણ્ય થશે. તો ચલો તું ધર્મ નથી કરવો અને પુણ્ય પણ છોડી કરીશ શું? તો તારા અશુભ રાગમાં તને ધર્મ થવાનો છે, કારણ કે તે શું ટાર્ગેટ બાંધ્યું છે? ધર્મ થાય મારે કરવું છે, અને પુણ્યમાં ભગવાનના દર્શનમાં પુણ્ય છે ધર્મ નથી, અને એટલે મારે કરવું. તો એની જગ્યાએ તું શું કરીશ? તો અરે સ્વભાવમાં તારો ઉપયોગ જાતો હોય તો એ વિકલ્પમાં પણ નહીં રહેતો હતો, પણ ત્યાં તો જતો નથી. જવાની વાત શું છે, અને વાતમાં પણ હજી રુચિ ને રસ નથી, ત્યાં બીજાની વાત શું છે, એવી સ્વચ્છતા ન ચાલે. તારે ધર્મ કરો સારામાં સારી વાત છે, પણ ધર્મ ન થતો એટલે હું પુણ્ય નથી કરતો તો હું પાપ કરીશ, તો પાપ કરવાથી ધર્મ થશે? તો પોતાની જાતને છેતરવી નહીં. તો અહીંયા જો બારમાં ભગવાનના દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનના દર્શન કરે એટલો વખત ધર્મ રહે, અને ત્યાંથી ખસી જતા તારો ધર્મ પણ ખસી જાય. એનો અર્થ એટલે કે મંદિર સિવાય ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહીં. શું શબ્દ વાપરો? એક વિચારવા જેવું છે. કોઈને માટે ઓલવું માટે એમ નથી, સાતમી નરકમાં, નરકમાં કોઈ પણ માં ભગવાનના દર્શન ક્યારે કરે? અઢી દીપની બાર ભગવાનના દર્શન ક્યારે કરે? તેને ધર્મ થાય કે ના થાય? કેમ ભગવાનના દર્શન કરે વગર ધર્મ થાય? અરે ભાઈ, ભગવાનના એને દર્શન કરે એટલા પુણ્યનો યોગ નથી, પણ અંદરની ભાવના તો એવી હોય છે ભાઈ, યોગ નથી બાને. એટલે એમાં કઈ એવું નથી કે ભગવાનના દર્શન કરવાથી ધર્મ ન થતો એટલે એને કોઈ એવી ભાવના પણ ન હોય, એવું નથી. પણ અહીંયા ખાસ કહેવું છે શું છે કે ભગવાનના દર્શન કરીશ એટલે જો તને ધર્મ થાય એવું એકાંતે જો માનું, તો જેટલો વખત મંદિરમાં હોય તો ત્યારે છે, અને મંદિરની બહાર ઘરમાં આવે તો ધર્મ થશે જ નહીં. તો શું છે એનો આગળ વિચાર કરીને કે કેવી રીતે ધર્મ થશે એ સમ્યક દર્શન, એની વાત પછી આગળ એ બોલમાં.
જય જીનેન્દ્ર,
સોરી
જય જીનેન્દ્ર. આવતીકાલ સવારનો કાર્યક્રમ, આવતીકાલ સવારે મંગળકારી આપણા પ્રતિષ્ઠાના 11મા વર્ષનો પ્રથમ દિવસ. આપણે આવતીકાલ સવારનો જે કાર્યક્રમ છે એમાં દરેક મુમુક્ષુ ભાઈ બહેનોને ખાસ વિનંતી છે કે આવડો મોટો ઉત્સવ છે અને આવતીકાલે શનિવાર રજાનો દિવસ છે, તો આપણા ઘરનો કોઈ પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ. તો સવારથી જે કાર્યક્રમો છે બધામાં લાભ લેવા ખાસ વિનંતી કરવામાં આવશે. સવારે 6:30 કલાકે અભિષેક શરૂ થઈ જશે. 6:30 કલાકે અભિષેક, 6:30 થી 7:45ની અંદર અભિષેક, જૈનેન્દ્ર પૂજા. આવતીકાલે શ્રુત પંચમીનો દિવસ છે, તો આપણે નીચેથી અહીંયા સ્વાધ્યાય મંદિરમાંથી વાજતે ગાજતે જીનવાણી માતાને ત્યાં બિરાજમાન કરશું, એના વધામણા થશે, અને ત્યારબાદ આપણે પૂજા કરશું. પૂજા 7:45 વાગે સુધીમાં પૂજા, એ પહેલાં આપણે ઉપર જે મુમુક્ષુ ભાઈ બે પરિવારોએ લાભ લીધો છે તેઓ ધ્વજારોહણનો કાર્યક્રમ કરશે ઉપર જીન મંદિરમાં. ઉપર ધ્વજારોહણમાં જવાવાળા બે પરિવારે લાભ લીધો છે, એક વર્ષાબેન તુષારભાઈ શાહ અને બીજા મીનાબેન દિલીપભાઈ શાહ પરિવાર. ઉપર જવાની વરસાદની સિઝન છે તો જવા માટે થોડીક તકલીફ પડશે, તો ખાસ વડીલોની વિનંતી કે તેઓ ત્યાં નીચેથી દર્શન કરે, ઉપર જવાનો આગ્રહ ન રાખે અને ત્યાં મંત્રોચ્ચાર હેમંતભાઈ વગેરે કરાવશે અને એ પછી ધ્વજારોહણ વગેરેનો કાર્યક્રમ પૂરો થશે 7:45 7:45 થી 8 અલ્પાહાર, 8 થી 9 આવતીકાલે પ્રવચનના સમયમાં ફેરફાર છે, 8 થી 9 પૂજ્ય ગુરુદિવસનું સીડી પ્રવચન, 9 થી 9:30 શાસ્ત્ર સ્વાધ્યાય શ્રી હેમંતભાઈ દ્વારા અને 9:30 થી 9:45 પ્રાસંગિક જાહેરાત, 9:30 થી 11 9:30 થી 11 આપણા KBM એટલે પાઠશાળાના બાળકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ કલ્ચરલ પ્રોગ્રામ રહેશે અને 11 થી 12 આવતીકાલે જે શ્રીમદજીનું આપણે 2018માં સ્ટેચ્યુ એટલે કે પ્રતિકૃતિ બિરાજમાન કરી હતી તેના ઉપલક્ષમાં 1 કલાક ત્યાં નીચે ભક્તિ કરવામાં આવશે સ્વરૂપ સાધના કેન્દ્રમાં. એ રીતે મંદિરનો સવારનો કાર્યક્રમ છે અને 11 વાગ્યા બાદ આપણે જલારામ હોલમાં સ્વામી વાત્સલ્ય બાર વાગ્યા પછી સાધર્મી સ્વામી વાત્સલ્ય ભોજન જલારામ હોલમાં રાખવામાં આવેલ છે. એટલે આ પ્રમાણેનો કાર્યક્રમ છે, દરેકે ખાસ લાભ લેવા વિનંતી છે. અભિષેકમાં પણ દરેક ભાઈઓ જે આવે એને બહેનો વગેરે જે આવે પણ અભિષેકમાં આવનારા ખાસ મુમુક્ષુ ભાઈઓને વિનંતી કે સમયસર આવી જાય જેથી આપણા કાર્યક્રમ બધો સમયસર શરૂ થઈ શકે. જય જીનેન્દ્ર. અહો અહો
દુઃપાર આપામર પર પ્રભુ કર્યો અહો